તારીખ 11/1/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 71 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 65
પરિણામી જે પરિણામને કરે છે એ સ્વયં જ પરિણામનાર છે એવા દ્રવ્યને પરિણામી કહેવામાં આવે છે. જેમ જેને અવયવો છે તેને અવયવી કહેવામાં આવે છે એવા શબ્દો છે ભાષાને. માત્ર એક દીર્ઘી લગાડતા આખો પદાર્થ છે, અંશ ઉપરથી અંશી કહે છે, અવયવ ઉપરથી અવયવી કહે છે, પરિણામ ઉપરથી પરિણામી કહે છે, એમ એવા ભાષામાં શબ્દો છે. ખાલી એક દીર્ઘી લગાડે છેલ્લે, એટલે એક અવયવને સૂચિત કરતી આખી વસ્તુ એ વાચકનું વાચ્ય થઈ જાય છે. એમ પરિણામ શબ્દ છે. પરિણામ એટલે અવસ્થા, પરિણામ એટલે હાલત, પરિણામ એટલે પર્યાય. અહીંયા પર્યાય પરિણામી છે અથવા પર્યાયી, એને પર્યાયી પણ કહેવામાં આવે છે ભાષામાં. એ રીતે વ્યવસ્થા છે, સ્વરૂપ બતાવવા માટેની વ્યવસ્થા છે. પરિણામીથી ભિન્ન નથી. અધ્યાત્મમાં એમ આવે કે પર્યાયથી દ્રવ સર્વથા ભિન્ન છે, તો ત્યાં આ પરિણામીની વાત નથી, ત્યાં અપરિણામીની વાત છે. અપરિણામી એટલે ત્રિકાળી શક્તિઓનો સમૂહ, ત્રિકાળી શક્તિઓનું એકરૂપ તત્વ, એને દ્રવ કહે છે, આને પણ દ્રવ કહે છે, પણ બંને વખતે દ્રવ જુદી જુદી વાત છે, એક વાત નથી. અહીંયા પરિણામી એટલે પ્રમાણમાં વિષયભૂત દ્રવ્યની વાત છે, અને ત્યાં પર્યાયથી દ્રવ ભિન્ન છે એમ કહેવું છે. ત્યાં નિશ્ચયનો વિષયભૂત દ્રવ સ્વભાવથી પરિણામ ભિન્ન છે એમ કહેવું છે. કેટલીક શબ્દોની અછતને લીધે સમજણ થવાનો અવકાશ ઊભો થાય છે, પણ એ બીજો ઉપાય નથી. ભાષામાં એ પરિસ્થિતિ છે. જેમ કે શુદ્ધને આશ્રય કરવા યોગ્ય છે, ભૂતાર્થને આશ્રય કરવા યોગ્ય છે એમ કહેવાય છે. ત્યાં નયના વિષયભૂત આશ્રય કરવા યોગ્ય છે, નહીં એમ વાત છે. તો એને શુદ્ધ નહીં કહે છે, નયના વિષયને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. શુદ્ધ નયના વિષયને શુદ્ધ નહીં એવું કહી દે છે શાસ્ત્રને. પણ એ તો પદાર્થ છે, શુદ્ધ નયના વિષયભૂત શુદ્ધ પદાર્થ છે, પણ એને શુદ્ધ નહીં કહે છે. એમ એકની એક વાતને કોઈ વાર બે નહીં લાગવું પડે, અનેક નહીં લાગવું પડે, ત્યારે બરાબર વસ્તુનું સ્વરૂપ ન ભાસતું હોય એને થોડો ગૂંચવાડો થાય છે. આ ઘડી કામ કે છે, ઘડી કામ કે છે, મારે નક્કી નહીં કરવું એવું થઈ જાય છે. પણ સમજવાની કોશિશ કરીએ તો સમજાય એવું છે, નથી સમજાય એવું કાંઈ નથી. પરિણામ પરિણામથી ભિન્ન નથી, એટલે આખો જે પદાર્થ પ્રમાણ વિષયભૂત પદાર્થ છે એનાથી એનું પરિણામ જરાય જુદું નથી. અરીસાથી અરીસાની પર્યાય જરાય જુદી નથી. કેટલી છેટી છે જ્યાં પ્રતિબિંબ પડે છે અને એની પાછળ જે કાચનું દળ છે અને આ એની બહારની સપાટી છે, દળ અંદરના ભાગમાં છે. કેટલું દૂર છે બે વચ્ચે, શું અંતર છે કે જરાય અંતર નથી. એ દળ પોતે જ સપાટી રૂપે છે, એ ન્યાય તો દળ પોતે જ સપાટી રૂપે છે અથવા પરિણામી બીજી રીતે દેખાતો નથી. પરિણામ પરિણામ પરિણામી પરિણામથી જ દેખાય છે. હીરો એની ચમકથી ને આકારથી દેખાય છે, બે એની પર્યાય છે. ત્રણ ખૂણા વાળો હીરો આકાર એની પર્યાય છે, પ્રદેશત્વ ગુણ અને ચમક છે, સફેદાય છે, નિર્મળતા છે, જે બધી એની પર્યાયો છે. કોઈ એમ કહી શકશે કે આ ચમક દેખાય છે, ત્રિકોણ આકાર દેખાય છે, પર્યાય દેખાય છે, હીરો મને ક્યાંય નથી દેખાતો, એમ કોઈ કહી શકશે? ચમક દ્વારા હીરો જ દેખાય છે, ચમક મારફત હીરો જ દેખાય છે.
ચમક હીરાની પ્રસિદ્ધિ કરે,
ચમક હીરાની પ્રસિદ્ધિ કરે છે અને એ જરાય દૂર નથી, ક્ષેત્રથી દૂર નથી, ભાવથી દૂર નથી, કાળથી દૂર નથી. એક વસ્તુભૂત છે. દ્રવથી જુઓ તો એક વસ્તુભૂત છે, દ્રવ્યાર્થી નહીંથી જુઓ તો એક વસ્તુભૂત છે, તેને ને તેને પર્યાયાર્થી નહીંથી જુઓ તો બંને ભિન્ન ભિન્ન છે. એક અંશી છે ને એક અંશ છે, અંશ છે તે અંશી નથી, અંશી છે તે અંશ નથી, એમ ભિન્ન ભિન્ન છે. અધ્યાત્મનો વિષય સાવ જુદો છે, એને દ્રવ્યની યોગ હારે કાંઈ અહીંયા સંબંધ જોડવાનો પ્રશ્ન નથી રહેતો. અધ્યાત્મનો વિષય તો ત્રિકાળી શુદ્ધાત્મ સ્વભાવને આશ્રય કરવાના હેતુભૂત શૈલીથી અધ્યાત્મના વચનો આવે છે. તો ત્યાં એમ કહે કે પર્યાય છે તે પરદ્રવ છે, સર્વથા ભિન્ન છે એમ કહી દે. એક ન્યાયે શું કહી દે? સર્વથા ભિન્ન છે, તું પર્યાયને જોવાની આંખ સર્વથા બંધ કરી દે એમ પણ કહી દે. ભૂલ છે, પણ એ દ્રવ્યને યોગ થી કોઈ કહે તો ભૂલ છે, અધ્યાત્મ થી કોઈ કહે તો ભૂલ છે એમ નથી. ત્યારે કેટલીક ચર્ચા થાય છે, કોઈ વાર પત્ર વ્યવહાર થાય છે, સ્વીકારે છે. વળી પાછા એમને પોતાની જે એમ છે કે જે માણસ જે રીતે વિચારતો હોય, જે શૈલીથી વિચારતો હોય, જે એની સાથે વણાઈ ગયેલી વાત હોય, એ જલ્દી ન છૂટી શકાય. એટલે થોડીક જે ઝડપ ક્યાંક ક્યાંક એવી આવે છે. તુલના કરનારે તો બંને વિષયની સાંગોપાંગ તુલના કરવી જોઈએ. શું અંગીકાર કરું, શું હેગને ઉપાદે છે, પોતાનો અંગત વિષય છે. પણ જ્યારે પ્રતિપાદનનો વિષય સામે આવે, કેમ કે અહીંયા આપણે એક વાત આવી કે પરિણામ પરિણામીથી ભિન્ન નથી, તો કે ભિન્ન છે એવું પણ વચન આવે છે, તો એનું શું સ્પષ્ટીકરણ છે? એ વાત સ્પષ્ટ થવી જોઈએ. જ્યારે વાત સામે આવે છે ત્યારે બંને પક્ષની વાત બરાબર સ્પષ્ટ રીતે ખ્યાલમાં હોવી જોઈએ કે ભિન્ન નથી એમ કહેનાર પણ એક નહીં છે, ભિન્ન છે એમ કહેનાર પણ એક નહીં છે. તો એ બંને વાત સમજી લેવી જોઈએ, પછી વિવાદનો અવકાશ નથી. પણ એક વાતને પક્કડ કરે અને બીજી વાત સાવ ખોટી છે એમ કહે તો એ નહીં વિભાગને સમજતો નથી. તેમ નહીં વિભાગ એવી પણ ચીજ નથી કે નહીં વિભાગથી વસ્તુના સ્વરૂપમાં નહા એવું પણ કહી શકાય છે, ગડબડવાળો પણ કહી શકાય છે એમ નથી. શું નય વિભાગથી કઈ એમ ન કહી શકાય કે પર્યાયાર્થી નહીં આશ્રય કરવા યોગ્ય છે, એવું કઈ નય વિભાગ નથી. એનાથી આત્માનું કલ્યાણ થશે એમ ન કહી શકાય. એ તો ભૂતાર્થને આશ્રિત શુદ્ધનાયાશ્રિત મુનિઓ પ્રાપ્તિ કરે નિર્વાણ, એમાં બીજો માર્ગ નથી. એમાં પછી નવી વિક્ષા કોઈ લગાડે, તે શુદ્ધાત્માના આશ્રય પણ ધર્મ થાય અને દેવગુરુ શાસ્ત્ર અને શુદ્ધ ભાવથી પણ ધર્મ થાય, એવો નહીં વિભાગ પાછો નથી આવતો. નૈ વિભાગમાં પણ એની મર્યાદા છે, એટલે નૈ વિભાગને માને કોઈ ગમે તેમ ચલાવે તો ચાલી નથી, અને નૈ વિભાગ સમજ્યા વિના વિધિ નિષેધ કરે તો પણ ચાલે એવું નથી. જૈન દર્શનને સમજવું એ થોડી યોગ્યતા માગે છે, ક્ષમતા માગે છે, એવો વિષય છે.
પર્યાય
ખોટો, પર્યાય નું જ્ઞાન કરે તો સાચું. જેમ છે એમ દ્રવ્યાનો યોગ થી પર્યાય જે તે સ્થાનમાં છે એ સ્થાનમાં એને રાખે. ન્યાયની કોર્ટમાં શું છે? ફરિયાદી તે ફરિયાદી છે, સાક્ષી તે સાક્ષી છે, જેના ઉપર આરોપ કરવામાં આવે તે આરોપી છે, ન્યાયાધીશ ન્યાયાધીશના સ્થાને છે, અને બંને પક્ષના વકીલ પોતપોતાના સ્થાને છે. દરેકનું સ્થાન પોતાના સ્થાને બરાબર રહે ત્યાં સુધી તો ન્યાય બરાબર થાય, પણ સ્થાન ખોટ થાય તો ગડબડ. ન્યાયાધીશ પક્ષપાત કરે તો ખોટું છે. એમ સાક્ષી પોતે આરોપી બનીને વાત કરે તો ખોટું છે, કે આરોપ કરનાર બનીને વાત કરે તો એ ખોટું છે. સાક્ષી સાક્ષીની જગ્યાએ રહે, આરોપી આરોપીના સ્થાને છે, ફરિયાદી ફરિયાદીના સ્થાને, પોતપોતાના સ્થાને દરેક વાત ઉચિત છે. સ્થાન છોડે તો કોઈના માટે વાત ઉચિત નથી. પ્રયોજનમાં તો બધાની સુખ સમૃદ્ધિ ચાલે છે, એ કોઈ નો બુદ્ધિ ચાલતી હોય એવો દલીલ કરે તો જુદી વાત છે. પણ મનુષ્ય હોય, સમય પંચેન્દ્રિય હોય, એને પોતાના પ્રયોજનમાં બુદ્ધિ નથી ચાલતી એવો હજી કોઈ જોવા નથી મળ્યો. એવો માણસ તો હજી કોઈ જોવા નથી મળ્યો. નૈ વિભાગમાં ભલે એટલી આટાઘૂટીમાં પણ એટલું તો સમજે કે હું એક આત્મા પદાર્થ છું, હું એક જીવ નામનો પદાર્થ છું, એમાં તો કોઈ લાંબી વાત નથી. અચ્છા, સમયે સમયે મારી હાલત છે એ થયા કરે છે, બદલ્યા કરે છે, એ તો પ્રત્યક્ષ અનુભવ ગોચર છે. એક વિચાર આવે, બીજો વિચાર આવે, એક રાગ આવે, દ્વેષ આવે, કષાય આવે, કંઈ પરિણામ થયા કરે છે. વસ્તુ વસ્તુની અવસ્થા, આ બે વસ્તુ તો કઈ નકારી શકાય એવી નથી. હવે મૂળ સ્વરૂપ જે છે, જે ધન સંપત્તિ, જે આત્માનું ધન છે, એનાથી આ જીવ જૈણો છે. હું જીવ નથી એવું તો કોઈ કહેતા નથી, મારે અવસ્થા નથી એવું કોઈ કહેતા નથી, એમાં કોઈ લાંબી બુદ્ધિની જરૂર નથી. જે વિષય જેનાથી અનાદિથી જે વજાયણો છે એ મૂળ જે ભૂતાર્થનયના વિષયભૂત, શુદ્ધનયના વિષયભૂત, નિશ્ચયનયના વિષયભૂત, જે દ્રષ્ટિના વિષયભૂત, સમ્યક દર્શનના વિષયભૂત જે દ્રવ્ય છે, એનાથી આજે વજાયણો છે. તો જે કાંઈ પ્રયત્ન કરવાનો છે એ નય વિભાગની જાળમાં ઘૂંચવાના બદલે કે એ દિશાની અંદર જ્ઞાનને લંબાવવાના બદલે અંતર સંશોધનથી જ્ઞાનમાં રહેલા જ્ઞાન સ્વભાવને શોધવો, ઓળખવો, તપાસીને નિર્ણય કરવો, નિશ્ચય કરવો, આ પહેલું કામ છે. બસ બધાને આપોઆપ આવડી જશે, બધાને આપોઆપ આવડી
જશે.
મેં ચક્ર વાંચ્યું નથી, માઇલ ધવલનું વાંચ્યું પણ બહુ કંઈ યાદ નથી રહેતું. નહીમાં ભંગભેદ ઘણા છે, ઘણા વખતે વાંચ્યું, કોઈ ક્લાસમાં બેસીને નહીં જ્ઞાન શીખ્યા નથી. શીખવું પડે એવું કાંઈ નથી, કે એમને બુદ્ધિ ચલાવવી પડે એવું કાંઈ નથી, એ બધું સહેલાય છે પછી સમજાય છે. મૂળ પહેલા વસ્તુનો નિર્ણય કરવા બાજુ જે કાંઈ આપણી શક્તિ છે એને લગાવવી, જિજ્ઞાસા માં રહીને મારું મૂળ સ્વરૂપ શું છે આ એક વાત મારે નક્કી કરી લેવું છે. જ્યાં સુધી એ નક્કી નહીં થાય ત્યાં સુધી નય જ્ઞાન આવડતું હોય તો ખોટું છે, ભૂલવાળું છે. ભલે પારંગત હોય નય જ્ઞાન,
પ્રયોજનભૂત આત્માને કેન્દ્રમાં રાખીને, પ્રયોજનભૂત આત્માને કેન્દ્રમાં રાખીને બધું કરવું.
જો કે નય બધા આત્માને કેન્દ્રમાં રાખીને જ સમ્યક જ્ઞાનીને ઉત્પન્ન થાય છે. મિથ્યા જ્ઞાની નય જ્ઞાનના શાસ્ત્રોથી નયને ભણે કે શીખે કે સમજે કે સમજાવે એ બધું ખોટું છે, ધારણા માત્ર છે. ખોટું છે એટલે ધારણા માત્ર છે, સ્મૃતિમાં થોડીક વાત આવે વિસ્મૃત થતા વાર લાગે નહીં. એક પ્રસંગ એવો બને કે પરિણામ ઉપર મોટો આંચકો આવે ત્યાં બધો ઓલું ઘૂંસાઈ જાય, થોડીક ધારણા કરી હોય ખલાસ થતા વાર લાગે નહીં, આવી પરિસ્થિતિ થાય છે. એટલે નય જ્ઞાનનો પહેલા પ્રયત્ન કરવાનો નથી, આ તો વિષય સામે આવે એટલે ચર્ચા કરીએ છીએ. મૂળ જે કામ છે, પહેલું કામ છે, મુક્ષુ જીવને જે પહેલું કરવાનું કામ છે એ તો પોતાના સ્વરૂપનો નિર્ણય કરવાનું જ કામ છે. નિર્ણયના અર્થે સ્વાધ્યાય છે, નિર્ણયના અર્થે વિચારણા હોવી જોઈએ, નિર્ણયના અર્થે ચિંતન હોવું જોઈએ, નિર્ણયના અર્થે બુદ્ધિ પ્રવૃત્તિમાં નિર્ણય ન થાય ત્યાં સુધી એક દ્રષ્ટિકોણ રહેવો જોઈએ. નિર્ણય થઈ જાય પછી એનું લક્ષ્ય રહેશે નિર્ણયના વિષય ભૂત પદાર્થ, પણ તમામ પ્રવૃત્તિમાં, અરે ઉદયની પ્રવૃત્તિમાં પણ એ સંશોધક દ્રષ્ટિકોણ લાગુ કરવો જોઈએ કે આમાં સ્વરૂપ કેવું છે એ નિર્ણય કેમ થાય, કેવી રીતે થાય. આ સંશોધક વૃત્તિ સર્વ સ્થાનમાં સર્વ જગ્યાએ પોતાને સર્વત્ર રહે, નિર્ણય થવો એટલો અઘરો નથી. સમ્યક દર્શન થવું જેટલું અઘરું છે એટલું પાત્રતા એથી સહેલી છે, પાત્રતામાં આવ્યા પછી નિર્ણય થવો સહેલો છે, નિર્ણય થાય તો સમ્યક દર્શન થવું સહેલું છે, નહીં તો બધું અઘરું છે. એ પાત્રતાની ખામી એ અમારે એક અંગ્રેજીમાં સેકન્ડ સ્ટાન્ડર્ડમાં કવિતા આવતી, ઓલ ફોર અ વોન્ટ ઓફ અ નેઇલ, નેઇલ એટલે ખીલો, એ ખીલાની ખામીથી ધ બેટલ વોઝ લોસ્ટ, આખી લડાઈ હારી જવાની. એને લંબાવ્યું કે એક સોલ્જર જે મુખ્ય સોલ્જર હતો એના ઘોડાના નાળમાં ખીલો નહોતો, એટલે ઘોડો છે એના વ્યૂ પ્રમાણે, ત્યાં તો એક એક સેકન્ડની કિંમત હોય છે લડાઈમાં, ઘા ચૂક્યો તો ખલાસ, નહીં ઘા એના ઉપર આવી જાય. એટલે ઘોડો બરાબર ચાલી નહોતો શકતો, સોલ્જર બરાબર લડી નહોતો શકતો. એક ખીલાને લઈને એનો નાળ એને ભરાતો હતો પગમાં, એને લઈને ઘોડો ખોડંગાતો હતો, ઘોડાને લઈને સોલ્જરને તકલીફ પડતી હતી, સોલ્જરને લઈને લડાઈ હારી ગયા. ઓલ ફોર અ વોન્ટ ઓફ અ નેઇલ, આના જેવું છે. એ બીજો પાત્રતા ન હોય તો નિર્ણય કરી શકતો નથી જી, ભલે ગમે એટલી બુદ્ધિ હોય એને, ઉઘાડ ગમે એટલો હોય એને, પાત્રતા ન હોય તો નિર્ણય ન કરી શકે, નિર્ણય ન કરી શકે તો સમ્યક દર્શન ન પામી શકે, સમ્યક દર્શન ન પામી શકે તો એ નિર્વાણ પદ સુધીની વાત બધી હારી જાય છે. એમાં એટલા નિર્ણયનું નુકસાન નથી, નિર્વાણ પદનું નુકસાન છે, આ સુધીની એની ગંભીરતા છે. એવી જ કોઈ વસ્તુની વ્યવસ્થા છે કે પાત્રતા માટે કોઈ પૂર્વ શરત નહીં, ગમે એવો પાપી જીવ, ગમે એવો વિપર્યાસ કરેલો જીવ, વિપરીતતામાં આવેલો જીવ, એક સેકન્ડમાં એને પોતાના આત્માની હિત બુદ્ધિ, આત્માની દયા કરુણા આવે કે મારે દુઃખી થઈ ગયો, હવે હું મારે ભ્રમણ કરવું નથી, મારે તરી જવું છે, આ સંસારમાં હવે મારે દુઃખી થવું નથી, મારે તરી જવું છે, એ જ સમયે પાત્રતા પ્રગટે છે. કોઈ બીજી જરૂર, મારે મારો આત્મા જોઈએ, મારે કાંઈ નહીં જોઈએ, પાત્રતા એક સેકન્ડે પ્રગટે છે. ભલે પૂર્વના પરિણામ ગમે તે કરી ચૂક્યો હોય, તો નિગોદમાં જઈ આવ્યો છે અનંત કાળ પોતે, નથી ગયું નિગોદના સંસ્કાર છે અને ન સુધરે તો એ જગ્યા પાછી રિઝર્વ થયેલી છે. પાત્રતામાં આવે તો નિર્ણય કરવો સહેલો છે, નિર્ણય કરે તો અનુભવ કરવો સહેલો છે, સહેજ ઓટોમેટિક પુરુષાર્થ વર્તે છે પછી. પણ વસ્તુનું સ્વરૂપ સમજવામાં અહીંયા થોડી ચર્ચા દ્રવ્ય પરિણામ વિશેની છે, એટલો જ વિષય અહીંયા મર્યાદિત છે, એટલે ચાલતા વિષયને અનુસરીને લઈએ. પેલું તો વિપક્ષની વાત છે કે પરિણામથી દ્રવ્ય વિંછે ને, અપરિણામીની વાત છે, પરિણામીની વાત નથી. અપરિણામતા અંશને, મોટા અંશને અંશી પણ કોઈ કહેવાય છે અને એને અપરિણામ ગણીને અપરિણામી એમ કહેવામાં આવે છે. દ્રવ્યને એને ઉપમા આપવામાં આવે છે, એને દ્રવ્ય પણ કહેવામાં આવે છે. દ્રવ્યનો મૂળ સ્વભાવ કાયમી ત્રિકાળી સ્વભાવ હોવાને લીધે એને દ્રવ્ય પણ કહેવામાં આવે છે. દ્રવ્ય બે જગ્યાએ વપરાય છે, એમની સાથે ચર્ચા થઈ ગયેલી છે પ્રમાણે સાથે, કે દ્રવ્ય પ્રશ્ન એવો ચાલ્યો હતો કે ગુણ સમુદાય દ્રવ્યમ, આ વાત બરાબર નથી લાગતી. બરાબર છે, ગુણ છે પર્યાયાર્થિક નિર્ણયનો વિષય છે અને એનો જે સમુદાય છે એ દ્રવ્યાર્થિક નિર્ણયનો વિષય છે, માટે એને દ્રવ્ય કહેવામાં આવે છે. એની દલીલ હતી કે બધા ગુણો થઈને જ દ્રવ્ય છે, પછી દ્રવ્ય કંઈથી કોઈ જુદી ચીજ તો નથી. પણ કોણ કહે છે કે જુદી ચીજ છે? પણ ગુણ તે ગુણે છે અને ગુણવાન તે ગુણ નથી. એ ગુણ તે ગુણવાન નથી એમ તો છે કે નહીં? કેમી નથી, ગુણવાન કહો કે દ્રવ્ય કહો.
પિત્તળમાં
છે, વજન પણ લે તો લોઢામાં છે, સોનું તે સોનું છે, સોનાનું સોના પણ છે તે સોનું છે, કોઈ ગુણ તે સોનું છે. પરિણામ પરિણામીથી ભિન્ન નથી, કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે. વસ્તુથી વાત ચાલે છે, દ્રવ્યાર્થિક નહીંથી વાત ચાલે છે. જુદી જુદી કઈ વસ્તુ નથી, વસ્તુભૂતપણે બંને એક છે. ગુણ્ય ને દ્રવ્ય વસ્તુભૂતપણે એક છે, પર્યાય ને દ્રવ્ય વસ્તુભૂતપણે એક છે. પછી પર્યાયાર્થિક નહીંથી એને પોતપોતાના સ્થિતિમાં જોવામાં આવે છે. દ્રવ્યાર્થિક નહીંથી એ ભેદ જોવામાં આવતો નથી, કારણ કે ભેદ પર્યાયાર્થિક નહીંનો વિષય છે, દ્રવ્યાર્થિક નહીંનો વિષય અભેદ છે. કથનચિત ભિન્ન છે, પરિણામ પરિણામીથી કથનચિત ભિન્ન નથી અને કથનચિત ભિન્ન છે એમાં આવી જાય છે. અવસ્થા જેનાથી થાય એનાથી તે જુદી વસ્તુ હોય નહીં, કેમ કે વસ્તુ પોતે અવસ્થા રૂપે પરિણમે છે. વસ્તુ પોતે અવસ્થા રૂપે પરિણમે છે, માટે એ વસ્તુનું જ અંગ છે. વસ્તુથી સાવ જુદો છે એમ કહો તો એ બીજો પદાર્થ થઈ જશે, એમ તો નથી. એવી કોઈ પરિસ્થિતિ નથી, વસ્તુ વ્યવસ્થા એમ નથી. નિર્ણયના કારણે કેવી રીતે જ્ઞાન થાય છે, નિર્વાણ દર્શનમાં કોઈ વાત લીધી છે ત્રીજા પ્રકરણ, કે જ્યારે મૂળ સ્વરૂપને ઓળખવામાં આવે છે ત્યારે જે અજાણ્યો વિષય હતો એનો નિર્ણય થઈ ગયો. અનંત ગુણાત્મક દ્રવ્ય સ્વભાવ છે એનો નિર્ણય થતા પરિણામમાં તે દ્રવ્ય સ્વભાવ વ્યક્ત નથી એવી અવસ્થાનું પરિણામનું જ્ઞાન થઈ ગયું. પરિણામમાં વસ્તુમાં સામાન્ય ને વિશેષ સામાન્ય છે તે આ ધ્રુવ સ્વભાવ છે, વિશેષ છે તે પરિણામ અંશ છે. પરિણામનું તો એને જ્ઞાન હતું જ કે મને દુઃખ થાય છે, મારે આ દુઃખ ન જોઈએ, તો પરિણામનું તો એને જ્ઞાન હતું. હવે જેનાથી રજાયનું હતું એવો એક જે મૂળ દ્રવ્ય સ્વભાવ છે એનું જ્ઞાન થતા આખી વસ્તુનું જ્ઞાન થઈ ગયું, જે ખાલી જગ્યા હતી પૂરાઈ ગઈ. દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક પદાર્થ છે તો સામાન્યનું એને જ્ઞાન નહોતું, અવસ્થાનું વિશેષનું તો એને જ્ઞાન હતું. મારે દુઃખ ન જોઈએ, મારે સુખ જોઈએ, એ તો અવસ્થા છે. મને આ જ્ઞાન થયું, મને આ વિચાર થયો, મને આ જણાયું, આ એ બધા અવસ્થાનું તો એને જ્ઞાન છે. અવસ્થા તો એને અનુભવમાં આવી જ રહી છે, એ એનો પરિચિત વિષય છે, અનુભૂત વિષય છે, અનુભવ એને બાકી ત્રિકાળી સામાન્યનો છે. જ્યાં નિર્ણયમાં એનો નિર્ણય થાય છે એટલે એ બંને થી પ્રમાણનું જ્ઞાન થયું કે નથી. પછી આમાં જ્યાં પ્રમાણનું જ્ઞાન થયું તો નહીં તો બધા એના એના પેટામાં આવી જાય છે. શ્રુત જ્ઞાન છે એમાં પ્રમાણને અવયવી કહે છે અને નયને અવયવ કહેવામાં આવે છે. અવયવ અવયવીનું ત્યાં પણ વાત ચાલી છે જ્ઞાનમાં. તો જે શ્રુત જ્ઞાન છે એમાં નય છે એ બધા અવયવ છે જ્ઞાનના, અને પ્રમાણ છે એ અવયવી છે, બધાને એવું એમાં સમાઈ જાય છે. તો પ્રમાણપૂર્વક નય જ્ઞાન હોય છે, કોઈ દિવસ એકલું નય જ્ઞાન હોઈ શકે નહીં. જે અજ્ઞાન અવસ્થામાં જે નય જ્ઞાનનો કોઈ એમ સમજે કે મને નય જ્ઞાનની ખબર પડે છે કે આ નહીંથી કહેવાય આ નહીંથી કહેવાય, એને પ્રમાણ સહિત ચાલે છે કે વગર પ્રમાણે ચાલે છે? કે ત્રિકાળની પકડ નથી ત્યાં સુધી પ્રમાણ તો થવાનું નથી, એ પડખું તો બાકી રહી ગયું, અપ્રમાણિક થઈ ગયું. તો પર્યાયમાં ઊભો રહ્યો, પર્યાયમાં પકડાયેલો જીવ જેને જ્ઞાન પ્રમાણ નથી થયું એનો નહીં કેટલો સાચો? એ તો ધારણા માત્રનો વિષય છે, એનું કોઈ નહીં જ્ઞાન સાચું નથી. પંચાજી અહીં તારે બહુ સારી વાત કરી છે, થોડી વિષયાંતરવાળી વાત છે કે જીવને માત્ર પર્યાય રૂપે પર્યાય જેટલો જેવડો હું એવો અનુભવ રહેતો હોવાથી એ ભયવાન છે અને દુઃખી છે, અને ભય એના કારણે છે, સપ્તભય હોવાનું કારણ એ છે. સમય દ્રષ્ટિને સપ્તભય નહીં હોવાનું કારણ આ છે. કેવું કે વિનાશિક ચીજ છે, વિનાશ અનુભવ તો જોવામાં આવે છે, વિનાશનો અનુભવ તો પ્રત્યક્ષ દેખાય છે કે આ નાશ પામ્યો, આ ગરીબ થયો, આ મરી ગયો, આ મારી અવસ્થા બદલાય છે, બાળકમાંથી યુવાન થયો, યુવાનમાંથી વૃદ્ધ થયો, નાશ તો જોવામાં આવે છે, યુવાન અવસ્થાનો નાશ થયો, એને ભય થયા વગર જે પર્યાયમાં પકડાયો છે, પર્યાયમાં મૂંઢાયો છે, મૂર્છિત થયો છે, એને ભય થયા વગર એ કેમ સંયોગોની સાવધાની નથી છૂટતી ને ત્રિકાળી દ્રવ સ્વભાવની સાવધાની નથી આવતી? આ વિચારવાનું છે, શું કરવા નથી આવતી? જેમ સંયોગોનું થવાનું એમ થવું, મારા ધનને તો સંભાળો, મારી મૂડીને તો સંભાળો, મારી મૂડી ખોઈને હું બીજી મૂડી ઉદ્ભવની મૂડીને ક્યાં સંભાળો? સંભાળો, સાવધાન કરું છું એમાં. એની ખોવાની ચિંતા છે એટલી કે એથી કોઈ ભાગે આને ખોવાની ચિંતા છે? એ વિચારવાની ભય થવાનું કારણ એ છે. પોતાના નિત્ય શાશ્વત ગુણ સંપત્તિ એનું ભાન નથી એટલે વિનાશિત તત્વમાં અનુપૂર્ણ થાય તો એ તો બધું નાશવાન નાશવાન નાશવાનની બ્રહ્મણ ધરાવે છે. બધા ભયમાંથી ઊભા થાય છે, રક્ષા ભય, અકસ્માત ભય, મરણ ભય, આલોક ભય, પરલોક ભય, બધા ભયમાંથી ઉત્પન્ન થાય છે. એક શાશ્વત સત્તાનું ગ્રહણ થાય સમ્યક દર્શન થાય કે ભય બધા ગયા. શાસ્ત્રકાર તો ચર્ચા કરે છે બધા પણ કે સમ્યક દ્રષ્ટિને પણ ભયવાળો જોઈએ છીએ. એ પણ રાત્રે પોતાનું ઘર બંધ કરીને સૂવે છે, ખુલ્લો માણા ખુલ્લા રાખે તો હોય તિજોરી ખુલ્લી મુકત થઈ જાય, દુકાન સર્પ નીકળે તો એ પણ દૂર જાય છે. સર્પ નીકળે તો એ આમાં જાય કે તરી નાલે, એને પણ ભયવાન છે એવી પ્રવૃત્તિ જોવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિને પણ ભયવાન છે એવી પ્રવૃત્તિ જોવામાં આવે છે એમ કે તર્ક ઉડે. તો કે જેવો ભય મિથ્યા દ્રષ્ટિને થાય છે એવો ભય સમ્યક દ્રષ્ટિને થતો નથી. મૂળમાં એને શાશ્વતતા પકડમાં છે અને ચારિત્ર મૂળથી એમાં સ્થિર નથી રહેતો, એ અસ્થિરતાને કારણે ભય દેખાય છે. પણ સર્વથા છોડી દીધો છે સ્વદ્રવ્યને, સ્વતત્વને, આત્માને છોડી દીધો છે અને ભય થાય છે મિથ્યા દ્રષ્ટિને, એવો ભય એને થતો નથી. બહુ સારી ચર્ચા કરી. સમદર્શન દ્રષ્ટિનો તો ઘણો વિષય લીધો છે, જનસંયોગો ધર્મમાં લેવા જેવી તો ઘણી વાતો છે. બધા ગુણ અપેક્ષાએ મિથ્યા દ્રષ્ટિ કેવો અને સમ્યક દ્રષ્ટિ કેવો, એના આઠ અંગમાં, એના સાત ભયમાં, એ બધા એમાં લીધા છે. એના લક્ષણ જે સંવેદ નિર્વિજ્ઞાન આસ્થા અનુકંપામાં બધા એનું મીઠા દ્રષ્ટિ કહેવું અને સમી દ્રષ્ટિ કહેવું, મીઠા દ્રષ્ટિ ઘણો વિસ્તાર કરે છે. બુદ્ધિ વિશાળ બુદ્ધિવાળા રચના છે, ગ્રંથ રચનારા છે. જે શાશ્વત સ્વભાવમાં સ્થિર થઈ ગયા છે તો એ ડગતા નથી. હજી એટલા સ્થિર નથી, સમ્યક દ્રષ્ટિ અસ્થિર છે એટલે ડગે છે. સમ્યક દ્રષ્ટિની પરિણતિ એટલી સ્થિર નથી થઈ, એટલી મજબૂત નથી થઈ જેટલી મુનિની છે. એટલે તો કાલે સાધારણ જીવને અનુમાન પહોંચવું મુશ્કેલ છે. એની એની સ્થિરતા કેટલી એ અનુમાન પહોંચવું મુશ્કેલ છે. બહારના મર્યાદિત માપથી દેખાડાય છે કે વંદે કરી તથાપિ ન મળે માન જુઓ, માયા થાય ને રોમમાં, અને વૈમાનિક દેવની પણ રિદ્ધિ સિદ્ધિ અને ઉદ્ગળ સમાન છે. એ બધી વાતો એ શું જે જગતમાં પદાર્થો હોય એનાથી સમજાવે, એનાથી એનું માપ નથી નીકળતું, મને દશાનું માપ નથી નીકળતું. ગજબ નિશ્ચિતતા છે. નિષ્ઠમાં છે પણ એમ નથી, એનું સ્વરૂપ ઓળખવા જેવું છે. એનું સ્વરૂપ ઓળખે તો આત્મામાં એક બીજી છાપ પડે એવો વિષય છે. સ્વભાવ વ્યક્ત છે, સ્વભાવને સમજી શકે. પરિણામ તો અરિયંતને ઓળખે કે મુનિરાજને ઓળખે, એ સમ્યક દ્રષ્ટિને ઓળખે. એને સ્વભાવ પ્રગટિ જાય એમ કહેવામાં આવે છે. ન પ્રગટે એ પ્રશ્ન નથી, સ્વરૂપ ઓળખે. અવસ્થા જેમાંથી થાય તેનાથી તે જુદી વસ્તુ હોય નહીં. દ્રષ્ટાંત આપશે સોનાનો, સોનાને એક પદાર્થ ગણીને આમ તો અનંત પરમાણુનો પિંડ છે, સ્કંદ છે સોનો તો, પણ એને દ્રષ્ટાંતમાં એક દ્રવ્યના સ્થાને ગણીને સમજાવે છે. કઈ વાતને સમજાવે છે? અવસ્થા જેમાંથી થાય તેનાથી તે જુદી વસ્તુ હોય નહીં. સોનું અને સોનાનો દાગીનો તે બે જુદા હોય કે ન હોય? સોનાનો ઘાટ બંગડી બનાવે, વીંટી બનાવે, હાર બનાવે, ચેઇન બનાવે, કડું બનાવે, તો એના ઘાટથી સોનું જુદું, સોનું ને એનું ઘાટ જુદું જુદું ક્યાં કહેવું? વસ્તુ વ્યવસ્થામાં નથી. ઘાટ માત્ર એટલું જ સોનું નથી, કેમ કે ઘાટ ભાંગી જશે, ઘાટનો નાશ થશે, સોનાનો નાશ નહીં થાય. પણ એ સોનાનો ઘાટ છે એ સોનાથી જુદો નથી, એ વાત વસ્તુ વ્યવસ્થામાં બરાબર સમજાવી દીધી. પછી એનું સ્થાન શું કે ઘાટ અનિત્ય છે. સોનું તો સોનું નિત્ય છે, સોનું અનિત્ય નથી, ઘાટ અનિત્ય છે. તો એ પર્યાયના સ્થાનમાં એને બરાબર સમજ્યો. પણ એને સોના રૂપે વસ્તુભૂતપણે સમજીને પછી એનું સ્થાન બીજું નક્કી કર્યું કે આખું સોનું તે એક ઘાટ નથી, એક પીળાસ તે આખું સોનું નથી, એક વજનપણું તે આખું સોનું નથી, એક ચિકાસ તે આખું સોનું નથી. આ એક વિચારવા જેવો વિષય છે. પીળાશ તે સોનું નહીં, ચિકાશ તે સોનું નહીં, વજન પણ તે સોનું નહીં, તો આ બધાથી કોઈ જુદું સોનું છે કે નહીં? એ બધું થઈને સોનું છે, એ બધું થઈને સોનું છે, એ બધાથી કોઈ જુદું સોનું છે? પણ સોના પણ તે સોના પણ છે, એ એક પીળાશમાં કે એક વજનમાં આખું સોના આવીને જાય. એ તો રિલેટિવ છે ને, ભાઈ અસ્તે નાસ્તે તો બંને સંબંધ ધરાવે છે ને, અપેક્ષિત છે, સ્વપણે છે પરપણે નથી, પરપણે નથી તો સ્વપણે છે. સોનામાંથી વીંટીની અવસ્થા થઈ પણ વીંટીરૂપ અવસ્થા ક્યાંય રહી ગઈ અને સોનું બીજે ક્યાંક રહી ગયું તેમ ન બને. વીંટીની અવસ્થા ક્યાં છે ને સોનું પાછું આખું બીજે ક્યાંક છે, આ તો અવસ્થા ક્યાંક બીજે જ થઈ એમ બને છે કે એમ તો બની શકે એવું ન બની શકે. એમ આ ક્ષેત્રનો વિષય લઈ લીધો સાથે સાથે કે ભાઈ અવસ્થાનું ક્ષેત્ર જુદું અને પદાર્થનું ક્ષેત્ર જુદું એવું બને કે કોઈ દિવસ ન બને. જ્યાં અરીસો હોય ત્યાં જ એની પર્યાય હોય, સોનું હોય ત્યાં જ એનો ઘાટ હોય, ત્યાંથી બીજા ક્ષેત્રમાં હોઈ શકે નહીં. તો કે ક્ષેત્ર ભિન્નતાની વાત તો આવે છે કે એ અધ્યાત્મના વિષયની આવે છે, દ્રવ્યની યોગના વિષયની એ વાત નથી. બેને એકબીજાની અંદર ખેંચી જાય તો કોઈ રીતે એ વસ્તુનો નિર્ણય ન થાય, એ વિવાદનો પણ અંત ન આવે. પણ બંનેને બંનેના સ્થાનમાં સમજે તો કોઈ વિવાદનો વિષય રહેતો જ નથી એવી પરિસ્થિતિ છે. વાત થઈ હતી કે પ્રદેશ ભિન્નતા માટે કડક લખ્યું હતું કે ત્યારે તો વિચાર આવ્યો પણ વિચાર આવીને ચાલ્યો ગયો. એવી વાત તો આવે તો છે, તમને ખબર તો હશે, બધાને ખબર છે કે આવે તો છે, કે આવે તો છે તો એને એની પાછળ શું સમજણ છે, કે એની પાછળ આવી સમજણ છે. તો એ સમજણ સાથે સાથે આવી વાત આવતી હોય તો એની પાછળ આવી સમજણ છે એવી વાત તમે કાં પ્રસિદ્ધ કરીને, જ્યારે એક વાત તમે ચર્ચાના એરન ઉપર લ્યો છો, ચર્ચાની એરણ ઉપર જો કોઈ વાત લેવામાં આવતી હોય તો એના બધા પરથી એ વાતને સ્પષ્ટ થવી જોઈએ. ચર્ચામાં એક જ વાતને ખેંચો અને બીજી વાતનો ઉલ્લેખ પણ ન કરો તો એનો અર્થ શું થાય? તમે કહો હું અજાણ્યો છું તો તમે માફીને પાત્ર છો કે ભાઈ મને ખબર નથી. પણ તમે કહો છો કે નહીં એવી વાત આવે છે એનો અર્થ આ થાય છે, અને છતાં તમે પ્રસિદ્ધ નથી કર્યો તો તમે કેવી રીતે તમને માફ કરાય? વાત તો બરાબર છે, કેવું જોઈએ. બીજી વાત, તમે જાણી છે છતાં કહી નથી એનો અર્થ કે તમે દબાવી છે, એ વાત તો વ્યાજબી નથી. ઠીક છે, આવી ભૂલ દેખાય તો તમારે મને લખવું, એટલી બધી ફુરસદ ક્યાંથી કાઢવી, મારે ફુરસદ ક્યાંથી કાઢવી લખવાની? સાંજે વાત નીકળી એટલે વાત કરી. એટલે પોતપોતાના સ્થાનમાં બધી વાત યોગ્ય રીતે સમજાય તો ક્યાંય બધા ઝઘડાને મટવાનું એક કારણ છે. નવો ઝઘડો તો ઉભો થવાનું કારણ નથી, પણ બધી તકરારને એ મટાડે એવો વિષય છે. સોનામાંથી વીંટીની અવસ્થા થઈ પણ વીંટીરૂપ અવસ્થા ક્યાંય રહી ગઈ અને સોનું બીજે ક્યાંય રહી ગયું તેમ બને કે ન જ બને? કોઈ કહે વીંટી તો સોનીએ કરી છે, પરંતુ સોનીએ મીઠી કરી નથી પણ મીઠી કરવાની ઈચ્છા સોનીએ કરી છે. જો કેટલું ઝીણું કાયદો છે. લોકો એમ કહે છે કે સોનાનો દાગીનો સોની ઘડે છે, મીઠી હોય કે જે હોય તે. નાની કહે છે કે એમ નથી, સોની સોનાના દાગીનાને ઘડતો નથી કે કરતો નથી, સોની દાગીનો કરવાની ઈચ્છા કરે છે. કોણ ના પાડી શકશે? એના કાર્યક્ષેત્રની મર્યાદા ઈચ્છા કરવાના ભાવ સુધી જ છે, એની પર્યાય ત્યાંથી આગળ જઈને હોનામાં આવી ન શકે. સોની જે આત્માને સોની પ્રિય, એ બહુ બહુ તો દાગીનો સોનાનો ઘાટ કરવાની ઈચ્છા કરી શકે, આથી આગળ એની પર્યાય ન જઈ શકે. એના રાગની પર્યાય ઈચ્છા સુધી મર્યાદિત છે. એનો પ્રવેશ સોનામાં નહીં, હથોડીમાં નહીં, એરણમાં નહીં, કોઈ એના ઓઝાર હોય છે દાગીનો કરવાનો, એમાં ક્યાંય એના આત્માનો પ્રવેશ નથી થઈ શકે. સોની ઈચ્છા કરી છે, ઈચ્છા ન કરતા સોની છે, પણ મીટી ન કરતા સોની નથી. મીટી ન કરતા સોનું છે, મીટી ન કરતા સોની નથી, પણ મીટી ન કરતા સોનું છે. સોની તો માત્ર નિમિત્ત છે, એવી જે એને કાઢ કરવાની જે પરિસ્થિતિ છે એમાં એ ફક્ત નિમિત્ત છે. નિમિત્ત કહેવાય છે, મીટી બને છે ત્યારે એને નિમિત્ત, ઈચ્છાવાળા સંયોગમાં રહેલા આત્માને નિમિત્ત કહેવાય છે. સોની સોનું વળવાની ઈચ્છા કરે અને એક ઘરામાં હોય, એ પડખે બેઠો હોય, બે હોય, તો સોનીને નિમિત્ત કહેવાય. કેમ કે ઈચ્છા પૂર્વક ઈચ્છા કરે છે ને, કેટલીક ક્રિયાઓ ઘડવાની ફૂટગોળોમાં થઈ રહી છે, તો એને સોનીને નિમિત્ત કહેવાય છે. ઘડનાર તરીકે બાજુમાં બેઠેલા બીજા માણસને સંયોગમાં હોવા છતાં એની ઘડવાના પરિણામ નહીં હોવાથી એને નિમિત્ત પણ લાગુ પડતું નથી. એમ સંયોગમાં પણ અમુક તફાવત છે એ દર્શાવે છે નિમિત્ત પણ, કે સંયોગ સંયોગમાં ફેર છે. સંયોગમાં બે જણ બેઠા છે, એક ફાલતુ માણસ ત્યાં બેઠો છે, ઘડનારો બેઠો છે, એકને ઈચ્છા છે ને એકને ઈચ્છા નથી. ઈચ્છા છે એને નિમિત્ત પણ લાગુ પડે છે, બીજાને સંયોગમાં હોવા છતાં લાગુ પડતું નથી. નિમિત્તની અપેક્ષા એ નિશ્ચય છે, નિમિત્તની અપેક્ષા એ નિશ્ચય છે. નિમિત્તની અપેક્ષા એ તો નિશ્ચય તો શું છે કે સોની સોની નિમિત્ત છે, સોની નિમિત્ત છે, તો એને એને કરતા કેવો તે વ્યવહાર છે, અને સોનાને કરતા કેવો તે નિશ્ચય છે. હવે એથી આગળ ચાલીએ, એથી આગળ ચાલીએ તો દ્રવ્યાનુયોગથી જે શક્તિનું પરિણમન કહીએ, તો જે જે પદાર્થ છે એની કરતા શક્તિ એમાં કાર્ય કરતી હોવાથી દ્રવ્યાર્થિક નહીંથી એને એનો કરતા કહી શકાય છે. પરિણામનો કરતા પદાર્થ પોતે છે એમ કહેવાય છે. દ્રવ્યાર્થિક બરાબર છે કે પરિણામનો કરતા પોતે છે. હવે એક બીજી વાત આવે છે, અહીંયા એક બીજી વાતનો ક્રોસ ઉભો થાય છે કે પર્યાય પર્યાયનો કરતા છે એમ પણ કહેવામાં આવે છે. પર્યાય પર્યાયનો કરતા છે, એ કરતા કર્મની ચરમસીમા છે. સુગાનીજીના પત્રમાં પોતાના સ્વહસ્તાક્ષરમાં એ વાત છે. ગુરુદેવ પણ એ પર્યાય ઉપર છ કારક ઉતારતા હતા, તો ત્યાં અધ્યાત્મનો વિષય લેવો છે, પર્યાયની સ્વતંત્રતાનો વિષય લેવો છે કે પર્યાય કેટલી સ્વતંત્ર છે. જો દ્રવ્યને આધીન પર્યાય છે કે પર્યાય દ્રવ્યનો કરતા છે, એ કથનચિત વાત છે, સર્વથા વાત નથી. જેમ સર્વથા ભિન્નતા નથી, સર્વથા અભિન્નતા નથી, એમ સર્વથા કરતા પણ લઈએ તો જેવું દ્રવ્ય હોય એની સદા સર્વદા પર્યાય રહેવી જોઈએ, એ તો પ્રસિદ્ધ પણ નથી. માટે સર્વથા નથી, માટે સર્વથા નથી કે સર્વથા નથી તો કે કથનચિત એ સ્વતંત્ર છે. સર્વથા પર્યાય પર્યાયનો કરતા છે એમ પણ નહીં, ને સર્વથા દ્રવ્ય પર્યાયનો કરતા છે એમ પણ નહીં. સર્વથા ભિન્ન પણ નહીં ને સર્વથા અભિન્ન પણ નહીં. આમાં શું વિવાદનો પ્રશ્ન છે?
સત્સમયની
યોગ્યતા, સમયની યોગ્યતા સ્વતંત્ર છે. સિદ્ધ સમાન પદાર્થ હોવા છતાં સ્વરૂપે કરીને આત્મા નિગોદમાં કેમ છે? એની પર્યાય સ્વતંત્ર છે, એના સિદ્ધ બંને આધીન નથી. એવું જ પરિણામ થાય, તદ્દન સ્વતંત્ર ચાલે છે, જરાય એના કાબુમાં નથી. સિદ્ધ પદનું સામર્થ્ય કેટલું કે અનંતું, પર્યાય નું સામર્થ્ય કેટલું? એથી આનંદ તો ઊંધી પર્યાય નો કોઈ ઊંધા માણસ ને ફેરવાનો ચર્ચા કરતા હોય છે ને. હમણાં અમારે વકીલ સાહેબ કહેતા હોય કોઈને સમજાવવાની મૂર્ખાઈ કરવી નહીં. વકીલ સાહેબ છે એ કોઈને સમજાવવાની મૂર્ખાઈ, આપણા તત્વજ્ઞાનમાં થોડો રસ લે છે. પછી મને કહેતો ઘણી વાતો મને સમજાણી છે તમારા તત્વજ્ઞાનમાં, બહુ મજાનો વિષય છે. મૂળ તો સ્વામિનારાયણ છે, લોકો બુદ્ધિવાળા માણસ છે. એટલે જો વાત વૈજ્ઞાનિક હોય ઠોસ વાત હોય એને કોણ ના પાડી. એકવાર એક બે કલાક ચર્ચા થઈ જાય, પછી કેટલીક વાતો એને પકડે. મને કે એક વાત બહુ સરસ છે, આમાંથી એક મેં તારણ કહી દઉં છું, કોઈને સમજાવવાની મૂર્ખાઈ કરવા જેવું નથી. એ આમાંથી નીકળે છે કે પર્યાય સ્વતંત્ર છે. એક પણ જીવની ઊંધી પર્યાયમાં એનું સુધપદનું સામર્થ્ય કામ કરતું નથી અને જીવની બોધમાં જાય છે. સુમિતજીએ કહ્યું છે આપણે અનુભવ પ્રકાશમાં, દીપચંદજીએ, કે તેરી તારી ઈશ્વરતા બી બળી ઓર તેરી ઊંધાઈ બી બળી. એમાં પોતાના સિદ્ધપદને અવગણે છે તો પછી બીજાને કોઈ ગણીને એની એના એના અંદરમાં એને એને સમજાવીને સગડો કરી દે, એ વાત કેવી રીતે માનવાની? સ્વતંત્ર પર્યાય છે એ પર્યાયની સ્વતંત્રતા દર્શાવવા, એના છ કારકને સ્વતંત્ર દર્શાવવામાં આવે છે. એ કરતા કર્મ કરણ સંપ્રદાયના ઉપાદાનને અધિકરણ, જો એ છ સ્વતંત્ર હોય તો જ તે પર્યાય સ્વતંત્ર રહી શકે, નહીતર ન રહી શકે. પણ એ વાત આખા પદાર્થને અનુલક્ષીને નથી. પર્યાયની સ્વતંત્રતા માનવી પડે એવું છે, માન્યા વગર ચાલે એવું નથી. કેમ કે પ્રસિદ્ધપણે અનાદિથી સિદ્ધપદ સમાન આત્મા, સિદ્ધ સ્વરૂપી આત્મા અનાદિથી રખાય છે, એને એક પણ પર્યાય સિદ્ધ જેવી થઈ નથી. સમ્યક દર્શન જેવી થઈ નથી. સિદ્ધપદની પછી આ વાત કરવી, સ્વતંત્ર પર્યાય છે, બિલકુલ સ્વતંત્ર છે. પોતાથી પોતાની પર્યાય સ્વતંત્ર છે. અને ગુરુદેવ શ્રી એના ઉપરથી બહુ સુંદર ન્યાય ઉતાર્યો હતો. ગુરુદેવ તો સુખ જ્ઞાન બહુ સૂક્ષ્મ હતો, કેમ કે જેને પર્યાયની સ્વતંત્રતા ન બેસે એને દ્રવ્યની સ્વતંત્રતા નહીં બેસે. ગુરુદેવ ના, જેને પર્યાયની સ્વતંત્રતા નહીં બેસે એને દ્રવ્યની સ્વતંત્રતા નહીં બેસે. કે એક અંશ સ્વતંત્ર વર્તી રહ્યો છે, તેને અનુભવમાં આવે છે કે આ સ્વતંત્ર વર્તે છે, મારી ઈચ્છા પ્રમાણે નથી પરિણામ થતા, તો બધાને અનુભવ ગોચર છે કે નહીં? સૌ કોઈ સમજી શકશે કે મારી ઈચ્છા પ્રમાણે મારા પરિણામ નથી થતા, એનો અર્થ શું? કે સ્વતંત્ર થાય છે, એની સમય સમયની યોગ્યતા સ્વતંત્ર છે. આ તો નકારી ન શકાય એવી વાત છે કે જેનો નકાર થઈ જ ન શકે, એક હકીકત છે આ જગતની. એવી પર્યાયની સ્વતંત્રતા પણ જેને ન બેસે એને દ્રવ્યની સ્વતંત્રતા બેસે કેવી રીતે? નહીં બેસી શકે. એટલે અહીંયા એ વિષય નથી, અહીંયા તો એ વિષય છે કે પદાર્થ એના પરિણામનો કરતા છે. પછી એ સ્વતંત્રતા હોવા છતાં એ સર્વથા નથી, કેમ કે એ પદાર્થની અવસ્થા છે, કોઈ પદાર્થ નથી, પર્યાય કોઈ પદાર્થ નથી. સ્વતંત્ર અવયવ હોવા છતાં પણ એ અવયવીનો અવયવ છે એટલું રાખીને વાત છે, સબ્જેક્ટ ટુ કન્ડિશન. મંત્ર ગરબડ મોટી થાય પાછી, આખું તત્વનું ખૂન થઈ જાય. જરાક ભૂલે એટલે તત્વનું ખૂન થઈ જાય, બીજું કઈ ન થાય. ઈચ્છાનો કરતા સ્વામી છે પણ મીઠીનો કરતા સ્વામી નથી. સ્વામી તો માત્ર નિમિત્ત છે, સ્વામીએ મીઠી કરી નથી. ખરેખર તો સ્વામીએ મીઠી કરી નથી, માત્ર નિમિત્તપણે એની ઉપસ્થિતિ ઈચ્છા કરવા બની મર્યાદામાં રહે છે, બાકી એનો યોગ અને ઉપયોગ ગણીને એને નિમિત્ત ગણવામાં આવે છે. મીઠીનો કરતા સ્વામી છે, મીઠીનો કરતા સ્વામી નથી પણ મીઠીનો કરતા સોનું છે. સોનામાંથી જ મીટી થઈ છે, સોનીમાંથી મીટી નથી થઈ, સોનામાંથી મીટી થઈ છે. કુંભારમાંથી ઘડો નથી થયો, માટીમાંથી ઘડો બન્યો છે, એમ કેવું છે? તે રીતે જે કોઈ અવસ્થા, એ તો દ્રષ્ટાંતની વાત કરી, હવે સિદ્ધાંતની વાત કરે છે, કે તે રીતે જે કોઈ અવસ્થા ચૈતન્યની હોય તે ચૈતન્ય દ્રવ્યથી અભિન્ન હોવાથી તેનો કરતા ચૈતન્ય છે, પરિણામનો કરતા દ્રવ્ય છે એ પણ ગુરુદેવનું વચન છે, અને પર્યાયનો કરતા પર્યાય છે એ પણ ગુરુદેવનું વચન છે. બે વિરુદ્ધ છે કે અવિરુદ્ધ છે? જો વિરુદ્ધ છે એમ કે તો કહેનારનું મગજ ઠેકાણે નથી, એમ નક્કી થઈ જાય કે ઘડી કામ કે છે ને ઘડી કામ કે છે. ભાઈ વધારે ઠેકાણે છે ત્યારે એમ કે છે, ઠેકાણે નથી એમને, સૌથી વધારે ઠેકાણે એમ છે, વધારે સમજી જેમ સમજીને એ વાત છે. બે વાતનો અવિરોધ ઉપર છેલ્લી દ્રષ્ટિથી છીછરી દ્રષ્ટિથી સામાન્ય સાધારણ જીવો સમજી શકતા નથી, એનું રહસ્ય સમજનાર દેખાતો વિરોધ અવરોધપણાને કેવી રીતે છે એ જ્ઞાનમાં રાખીને જ કહે છે, એ વધારે સમજની વાત છે. તે રીતે જે કોઈ અવસ્થા ચૈતન્યની હોય તે ચૈતન્ય દ્રવ્યથી અભિન્ન હોવાથી તેનો કરતા ચૈતન્ય છે, અને જે કોઈ અવસ્થા જળની હોય તે જળ દ્રવ્યથી અભિન્ન હોવાથી તેનો કરતા જળ છે. જળની પર્યાયનો કરતા જળ, ચૈતન્યની પર્યાય કરતા ચૈતન્ય છે. માટે એમ સિદ્ધ થયું કે જે કોઈ ક્રિયા છે તે બધી ક્રિયાવાનથી એટલે કે દ્રવ્યથી ભિન્ન નથી, જે કોઈ ક્રિયા છે તે ક્રિયાવાનથી અભિન્ન છે, એનો કરનારો તે દ્રવ્ય છે. એવા વિષય આ વસ્તુના સ્વરૂપના બંધારણમાં જ્યાં દ્રવ્ય પર્યાયનું સ્થાન નક્કી કરવામાં આવે છે ત્યાં પર્યાય કાર્ય છે, અને એ કાર્યનો કરતા તે પદાર્થ છે, આ વસ્તુનું બંધારણ છે. એવું બંધન વસ્તુનું બંધારણ નક્કી કરતા ઈશ્વર કરતાથી માંડીને જગતના બધા મતોની માન્યતાની સામે બધાનું નિરાકરણ ઊભું થઈ જાય છે, કે બીજી કોઈ કલ્પના કરવા જેવી નથી. જગતના બહુ મોટી સંખ્યાના મનુષ્યનું ભોળ પણ જુઓ, ભોળ પણ કયો, અજ્ઞાન કયો, ભોળ પણ એને કહેવું જોઈએ. ઈશ્વર કરતામાં બધા આવી જાય છે, કેટલા બધા મોટી સંખ્યામાં આવી જાય છે. પછી કોઈ ભલે પોતપોતાના દેવનું નામ જુદું પાડે, કોઈ ખુદા કે, કોઈ અલ્લાહ કે, કોઈ ઈશ્વર કે, કોઈ ઈસુ, પણ એ કરતા છે ને એની શક્તિથી બધું ચાલે છે એમ માનનારામાં માન્યતા તો બધા એની એક છે, નામ જુદા જુદા છે. મોટો સમૂહ આ છે, અને એ નિમિત્ત ઉપાદાનમાં ભૂલ્યા હોવાથી અહીંયા પ્રશ્ન નિમિત્ત ઉપાદાનમાં ચાલે છે. જળની ક્રિયા જળ કરે છે, ચેતનની ક્રિયા ચેતન કરે છે, ચેતન જળનો, જળ ચેતનનો ક્રિયાનો કરતા, એમાં જે ભૂલ હોય એને ઈશ્વર કરતા બધી જવું પડે. કેમ કે બીજા કરી શકે છે, બીજાની અવસ્થા બીજા કરી શકે, તો ઈશ્વર શા માટે જગત ના રચી શકે, જગતને શા માટે ન બનાવી શકે, બનાવી શકે, એમાંથી એવું થયેલ છે. એટલે બધાનું નિરાકરણ એમાં આવી જાય છે. માટે એમ સિદ્ધ થયું કે જે કોઈ ક્રિયા છે તે બધી ક્રિયાવાન થી એટલે કે દ્રવ્યથી ભિન્ન નથી, જે કોઈ ક્રિયા છે તે બધી ક્રિયાવાન થી એટલે કે દ્રવ્યથી ભિન્ન નથી. વસ્તુ વગરની અવસ્થા ન હોય ને અવસ્થા વગરની વસ્તુ હોઈ શકે નહીં. આ દ્રવ્યાર્થી નહીં વિષય સમજીને દ્રવ્ય પર્યાયના યથાસ્થાને એનું જ્ઞાન કરીને સમજણ કરીને પછી અધ્યાત્મમાં આવે અથવા એમાંથી અધ્યાત્મ કેવી રીતે નીકળે તો કાંઈ વાંધો નથી આવતો, પણ આટલી જ પકડ કરે અને પછી દ્રવ્યાર્થના અધ્યાત્મના વિષયને કોઈ આથી બીજી અપેક્ષાની વાત આવે અને ત્યારે એને એમ લાગે કે નહીં દ્રવ્યાર્થ યોગ સાથે મેળ નથી ખાતી માટે આ દ્રવ્યાર્થ યોગને તોડે છે આ વાત, તો એને માત્ર આગમના સિદ્ધાંતની પકડ છે, પણ એમાંથી જે એને તાત્પર્યભૂત અધ્યાત્મનો વિષય ગ્રહણ કરવો જોઈએ, કાઢવો જોઈએ, પોતે ખેંચીને કાઢવો જોઈએ, કે પોતે તો કાઢવાની એની શક્તિ નથી, પણ બીજા કોઈ મહાપુરુષ કાઢીને આપે તો એને અંગીકાર કરવાની, સ્વીકારવાની, સમજવાની પણ શક્તિ રહેતી નથી. એનું કારણ કે જે તે અનુયોગના સિદ્ધાંતની પકડ થઈ જાય, શું જેને આગમ જ્ઞાન કહેવામાં આવે છે, એની પકડ થઈ જાય. અને અધ્યાત્મનો વિષય જે ચારેમાંથી કોઈ પણ અનુયોગમાંથી નીકળે છે, ચારે અનુયોગમાંથી નીકળે, એને કાઢી શકે, ત્યારે એવી પણ પરિસ્થિતિ ઊભી થાય છે કે એને આગમના સિદ્ધાંતોનું જ્ઞાન હોય ને અધ્યાત્મમાં એ ફેરી ગયા, અધ્યાત્મથી વિરુદ્ધ ચાલી જાય. આવી પરિસ્થિતિ પણ ઊભી થાય છે. માટે આગમ જ્ઞાનમાં અધ્યાત્મનો વિષય કેવી રીતે પોતે ઉભો કરી શકે, કે બીજાએ જે શ્રી ગુરુ આદિએ ઉભો કર્યો છે તો એ કેવી રીતે છે, એ વાતને પણ એને સાથે સાથે સમજવાની અંદર જોડવી જોઈએ, સાથે રાખવી જોઈએ. એકલા સિદ્ધાંતનું જ્ઞાન કર્યા કરે તો પણ એમાંથી એને એ જ્ઞાન લાભકારી નથી થતું. દ્રવલિંગમાં એક પડકમાં છે કે અગિયારમું નવપૂર્વનું જ્ઞાન કરી જાય છે, અધ્યાત્મમાં નથી આવતા, એનું શું કારણ? જ્ઞાન એનું કઈ બુદ્ધિપૂર્વક જ્ઞાનમાં કઈ બીજા લોચા નથી આવતા, ગડબડ ન હોય, બરાબર સ્થાપના કરે. પણ એમાંથી સ્વ આશ્રય કેવી રીતે કાઢવો એ વાત એ પકડી શકતા નથી, એ વાત એ પોતે કરી શકતા નથી, અને એ વાત આવે તો એને અનુકૂળ પડતી નથી. સિદ્ધાંત આમ કે છે, દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત એમ કે છે કે વસ્તુ વસ્તુ અવસ્થા વગરને વસ્તુને વસ્તુ અવસ્થાને કરે છે. એટલી પકડ ત્યાં નથી કામ આવતી, અધ્યાત્મમાં કામ નથી આવતું. એ રીતે બંને વિષયને બરાબર સમજવા જોઈએ, વસ્તુનું સ્વરૂપ સમજતી વખતે. પરમેશ્વર પદ છે, એ બે ને જુદા નથી પાડી શકાય. એ વિષય ચારે માંથી નીકળે છે અને એના માટે જ ચારે નિયમ લખાણા છે. જે હેતુથી લખાણા છે એ હેતુથી દૂર જઈને એનો અધ્યયન સ્વાધ્યાય કરે, ગોખણ પટ્ટી કરે, એમાં નીકળે. વિપર્યાસો પર થશે, બીજું કાંઈ નહીં.